તારીખ 7/1/1990 શ્રી સમયસર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 354
સાર પરમાગમ સમર્ધિકાર ગાથા 181-183 ટીકા સંવર એટલે આત્માનો ધર્મ અને એ ધર્મ પ્રાપ્તિનો પરમ ઉપાય ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન કઈ વિધિએ કરવું, કઈ રીતે કરવું એ વાત આચાર્ય મહારાજ આ ટીકામાં સમજાવે છે. પહેલા સ્થૂળ વાત કરે છે, પદાર્થ સંબંધીની ભાવ સમજાવવા માટે વસ્તુનો દાખલો લે છે કે ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી, અથવા બે વસ્તુ પોતપોતાના સ્વરૂપમાં રહેલી છે ત્યારે એકની હયાતી અને બીજીની હયાતી વચ્ચે કોઈ કારણ કાર્ય સંબંધ નથી. આ વસ્તુ અહીંયા દ્રવ્ય લેવું, અહીંયા દ્રવ્ય વાત છે. પછી આને વસ્તુ કહેશે, ક્રોધને અને જ્ઞાનને પણ વસ્તુ કહેશે, પણ અહીંયા જે આ તો દ્રષ્ટાંત રૂપે વાત ચાલે છે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. પોતાને સ્વક્ષેત્રમાં, સ્વકાળમાં, સ્વભાવમાં, પોતાના સ્વરૂપમાં વસ્તુ રહેલી છે અને એને પોતાને ટકવા માટે બીજી વસ્તુની કોઈ અપેક્ષા નથી, કોઈ જરૂરત નથી, કોઈ કારણ નથી. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી, બંનેનું ક્ષેત્ર પણ ભિન્ન છે, અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તદ્દન ભિન્ન વસ્તુ છે, એટલે તેમને એક સત્તાની અનુપપત્તિ છે. બંનેની સત્તા જુદી જુદી છે, હયાતી જુદી જુદી છે, અને જ્યારે હયાતી જુદી છે ત્યારે વસ્તુ તો પોતાની સત્તાથી ટકેલી છે, બીજાની સત્તાથી વસ્તુને ટકવાનો પ્રશ્ન નથી. જ્યારે પોતાની જ સત્તાથી ટકેલી છે અને પોતાની સત્તા છે એ શાશ્વત છે, એટલે વસ્તુ પણ શાશ્વત ટકેલી છે. સત્તા છે એનો સ્વભાવ શાશ્વત રહેવું તે છે, રહેવું એટલું જ નહીં પણ શાશ્વત રહેવું તે સત્તાનો સ્વભાવ છે. તેથી એક સત્તાની અનુપપત્તિ છે એટલે બંનેની સત્તા જુદી જુદી છે, કોઈની સત્તામાં કોઈ નથી અને પોતે બંને વસ્તુ શાશ્વત છે. એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી છે. હવે વસ્તુ તદ્દન ભિન્ન હોવા છતાં આચાર્ય મહારાજ આધેર આધાર આધેય સંબંધની વાત શા માટે કરે છે? બીજા કોઈ કારણ કાર્યની વાત નહીં લેતા, બીજો કોઈ મુદ્દો નહીં ઉપસાવતા, આ એક મુદ્દાથી અહીંયા કેમ વાત કરે છે એ વિચારવા જેવું છે. કેમ કે પ્રકરણ અધ્યાત્મનું છે, સંવર એટલે આધ્યાત્મિક પ્રકરણ છે. તો જીવ પોતાની સત્તામાં એક વસ્તુ હોવા છતાં, જીવ એક પોતે હયાતી ધરાવતો સત્તાધારી વસ્તુ હોવા છતાં જીવ પોતે સંસાર અવસ્થામાં, મિથ્યાત્વ અવસ્થામાં ભિન્ન આધારને ગ્રહણ કરીને, પોતાનો આધાર કોઈ બીજો પદાર્થ છે એવું ગ્રહણ કરીને મૃત્યુવત જીવન જીવે છે. સમયે સમયે ભાવ મરણ થાય છે એવી રીતે જીવે છે. કેમ કે આધાર ખોટો પકડ્યો છે. રાગનો આધાર, શરીરનો આધાર, શરીરને પોષણ મળે એવા ખોરાક, પાણી, પૈસા વગેરેનો આધાર, શરીરની અનુકૂળતાઓ મળે એવા સાધનો, કુટુંબીઓ, એનો આધાર, એ બધો આધાર આજીવે અનેક પ્રકારે અનેક પરદ્રવ્યોમાં પોતાનો આધાર સ્વીકાર્યો છે અને એ પરના આધારે જીવે છે. પરાધીન થઈને, પાંગળો થઈને, દીન થઈને જીવે છે. એટલે આચાર્ય મહારાજે એ વાત લીધી છે કે તું આધારમાં જ ભૂલ્યો છો, તારો આધાર તું છો, એના બદલે તારો આધાર તું બીજાને પકડી લે છો. આ ખોટું છે, આ ભૂલ છે તારી. અને આ બધા દુઃખનું, બધા અનિષ્ટનું, તમામ અપરાધનું આ મૂળ કારણ છે કે તું આધારમાં ભૂલ્યો છો. કોઈનો આધાર લેવાની તારે જરૂર નથી. એટલે એક વસ્તુ અને બીજી વસ્તુ તદ્દન ભિન્ન હોવાથી કોઈને આધાર આધાય સંબંધ પણ પરસ્પરમાં નથી છે. તેથી એ અનુસાર એના ઉપરથી ફલિત કરે છે. હવે જે સિદ્ધાંત કહેવો છે, અહીંયા કહેવો છે પેરિજ્ઞાનનો, કે તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ, પ્રતિષ્ઠાનો અર્થ કર્યો છે લૌકિક રૂઢિથી જે વાત પ્રતિષ્ઠાનો અર્થ થાય છે, આબરૂ કીર્તિ, એ વાત અહીંયા નથી. પ્રતિષ્ઠા એટલે આબરૂ કીર્તિની વાત અહીંયા નથી. એટલે કૌંસમાં અર્થ ભર્યો છે કે તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેવું, સારી રીતે રહેવું, સ્થા એટલે સ્થાપન થવું, રહેવું, પ્રતિ એટલે સારી રીતે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. વસ્તુ પોતાના આધારે રહેલી છે, આધાર પણ પોતાનો છે અને રહેવું એ પણ પોતે જ છે. આધાર પણ પોતે અને આધેય પણ પોતે જ છે. આમ પદાર્થનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ છે, માટે અહીંથી વાત ઉપાડવી છે. આ પ્રકારે જે વાત સમજાવી બે વસ્તુના સંબંધમાં, હવે બે ભાવના સંબંધમાં લેવું છે. ભેદ જ્ઞાન ત્યાંથી શરૂ કરવું છે. એટલે જ્ઞાનનો ભાવ અને રાગાદી, ક્રોધાદી અથવા કોઈ પણ વિભાવમાં, ક્રોધ નામ લીધું છે પણ રાગ કયો, ક્રોધ કયો, કોઈ પણ વિભાવનું નામ લ્યો, આદિમાં બધું ગમે તે લઈ લેવું એમ. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ, પાછું જ્ઞાનમાં કોઈ બીજું ન સમજી લે એટલે જાણન ક્રિયારૂપ જ્ઞાનની અહીંયા વાત કરી છે, પર્યાયની વાત કરી છે. ક્રિયા પર્યાય છે. જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ છે, જ્ઞાનની પર્યાય છે. ક્રિયા જેમાં થઈ રહી છે એની અહીંયા વાત ચાલે છે. હા, ત્યાં જ છે. જ્યાં જાણન ક્રિયા છે ત્યાં જ વેદન છે, બીજી જગ્યાએ નથી. કેમ કે એ તો જ્ઞાનનો, જેમ જાણવું એવો એનો ધર્મ છે, એમ વેદવું એવો એનો ધર્મ છે. એ તો એક જ ગુણનું બે કાર્ય છે, એક જ ગુણનું કાર્ય છે. હા, એ તો એક જ સમય હોય ને, એમાં બીજો સમય કેવી રીતે જાણે? ત્યારે જ વેદે, વેદે ત્યારે જ જાણે, વારા ફરતી નથી. વેદવું એટલે અનુભવવું, અનુભવવું. અહીંયા એ પ્રકરણ નથી, અહીંયા સામાન્ય વિશેષનું પ્રકરણ નથી. અહીંયા તો ક્રોધ અને જ્ઞાનને બે સ્વભાવ સમજાવવા છે. જે ક્રોધનો સ્વભાવ છે તે જ્ઞાનનો સ્વભાવ નથી, જે જ્ઞાનનો સ્વભાવ છે તે ક્રોધનો સ્વભાવ નથી. બંનેના સ્વભાવમાં પ્રકાશ અને અંધકાર જેટલો તફાવત છે. આટલો મોટો તફાવત હોવા છતાં બંનેને એક પણ અનુભવ તું કેમ કરે છો? આ પ્રશ્ન છે. શું આટલા મોટો તફાવત હોવા છતાં બે ભાવમાં તું બંનેને ભેળસેળ કેમ કરે છે? આ તારો દોષ છે. આને મિથ્યાત્વ કહો, આને અજ્ઞાન કહો, આને સંસારનું મૂળ કહો. બસ આટલી જ વાત છે જે છે. એ શું એટલે અહીંયા તો શું લેવું છે કે ક્રોધમાં જાણવું નથી. અહીંયા શું છે, બે ભાવનો કમ્પેરેટિવ સ્ટડી કરવાનો છે, સરખામણી. બે ભાવ લેવા છે, એક જ જીવના બે ભાવ છે, એક વિભાવ ભાવ ક્રોધાદિ રાગાદિ જે કઈ છે તે, એક જ્ઞાન રૂપ ભાવ છે. તો બેના સ્વભાવ તદ્દન જુદા છે. અહીંયા પરનું જાણવું સનું જાણવું એ પ્રશ્ન નથી, શું એ પ્રકરણ નથી અહીંયા, કે અહીંયા વેદવાનું કોઈ પ્રકરણ નથી. જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ પ્રકરણ અનુસાર સમજણ કરવી જોઈએ ને કે અહીંયા શું કહેવા ધારે છે. આ જગ્યાએ આચાર્ય મહારાજ શું કહેવા માગે છે, બીજી ઘણી વાતો છે પણ એ પોતપોતાના સ્થાનમાં છે. અહીંયા ભેદ જ્ઞાન કેવી રીતે કરવું એમ કે છે. ભેદ જ્ઞાનનું પ્રકરણ છે, તો ભેદ જ્ઞાનના ભલે પરનું જાણવું થાય પણ વ્યાપવું થશે. વેદનની વાત આગળ છે, વ્યાપવું થશે, વ્યાપી નહીં શકે. તો વ્યાપ વ્યાપક સંબંધ હોય ત્યાં અભિન્નતા થાય. જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, વ્યાપતું નથી, એટલે જ્યાં એની હૈયાતી નથી, ગેરહાજરી છે, ત્યાં સંબંધ કેવી રીતે ગણવો, ત્યાં સંબંધ કેવી રીતે થાય. જ્યાં વસ્તુની હાજરી નથી ત્યાં સંબંધ કેવી રીતે થાય. વસ્તુ હાજર હોય તો સંબંધ થાય એમ કે છે. કે ક્રોધાદિ ભાવમાં જ્ઞાનની હાજરી નથી, જ્ઞાનની હાજરીમાં ક્રોધાદિ ભાવની હાજરી નથી. એક કાળે બંનેની હાજરી છે પણ એકબીજામાં એકબીજાની હાજરી નથી એમ કેવું છે. શું એક કાળે તો આખું જગત છે, છ દ્રવ્યો છે, છ દ્રવ્યના પરિણામ છે, એટલે શું થઈ ગયું, પણ કોણ કોનામાં છે આ સવાલ છે. પોતે વ્યાપતો હોવાનો મિથ્યા અનુભવ કરે છે, જે અનુભવ કરે છે ખોટો છે, વ્યાપતો નથી. ખેર પરદ્રવ્યમાં તો વ્યાપતો નથી, પણ અહીંયા તો કહે છે કે તારા વિભાવ ભાવમાં તારું જ્ઞાન વ્યાપતું નથી. તપાસ તારા જ્ઞાનને, તને જ્ઞાન વેદનથી ન પકડાતું હોય કાંઈ વાંધો નહીં, એનું અત્યારે મૂંઝવણ નથી કરવાની, મૂંઝાવાની જરૂર નથી. જાણવાથી તો પકડશ કે નહીં જ્ઞાનને. તો જે જાણી રહ્યું છે એ પરમા વ્યાપીને જાણે છે. માનો કે ક્રોધ સૌથી નિકટ અને રાગ ને ક્રોધ છે, પરદ્રવ્યથી પણ રાગ અને ક્રોધ તો અહીંથી નિકટ છે. તો કે છે કે એમાં વ્યાપે છે કે નથી વ્યાપતો, આ તપાસવાની જરૂર છે. તપાસ વ્યાપે છે કે નથી વ્યાપતો. ગુરુદેવશ્રી એક ન્યાય બહુ સરસ આપતા, વારંવાર આપતા, કે રાગ જણાય છે માટે રાગનું જ્ઞાન એમ નથી. શું જીવને રાગ થયો અને રાગ જણાયો માટે રાગનું જ્ઞાન થયું એમ પણ નથી. એનો અર્થ શું છે કે એ જ્ઞાન જ્ઞેયના આધારે થતું નથી. જે અહીંયા આધારાધેય સંબંધની વાત લેવી છે, એ પરને જાણવા રૂપ કે રાગને જાણવા રૂપ જે જ્ઞેય છે એ જ્ઞેયના આધારે જ્ઞાન નથી. તે આકારે જ જ્ઞાન ત્યારે થવારૂપ હતું તે થયું છે, જ્ઞેયને કારણે નહીં ને જ્ઞેયના આધારે પણ નહીં એમ છે. સ્વતંત્ર અથવા જીવ પોતાને વિભાવ થાય છે, વિકાર થાય છે, એનો અનુભવ કરે તો એને ખ્યાલ આવશે કે એ વખતે એ સ્પષ્ટપણે એવો અનુભવ કરે છે કે બીજી ચીજની મારા ઉપર કંઈક અસર થાય છે. શું તીખું લાગે છે ત્યારે એને એમ લાગે છે કે મરચું મને તીખું લાગે છે, મને સાકર ગળી લાગે છે. તો મરચાને કે સાકરની મારા ઉપર કંઈક અસર આવે છે આવો એને અનુભવ થાય છે, અને ત્યારે એ હેરાન થાય છે, દુઃખી થાય છે, આકુલિત થાય છે, જે ગણો તે. વસ્તુતા એ એમ કે છે કે એના કારણે જ્ઞાન જ નથી, જ્ઞેયાકારે થયેલું જ્ઞાન પણ જ્ઞેયના કારણે નથી અને જ્ઞેયના આધારે પણ નથી. આવું જ્ઞાનની સ્વતંત્રતા તને બેસે છે, જ્ઞાનની સ્વતંત્રતા કહેવામાં આવે છે. અને શું બીજું તને ભિન્ન જ્ઞાનની સ્વતંત્રતા, જ્ઞાનની ભિન્નતા સમજાય છે તો સહજ તારા વેદનમાં તું આવી જઈશ. જો ભિન્નતા ન રહેતી હોય તો પછી વેદનનો વિષય તો બહુ દૂર છે, એ તો પકડાયો જ નથી. આ તો સ્પષ્ટ પકડાય એવી વાત છે, જે આચાર્ય મહારાજ કરે છે એ તો વેદ જ્ઞાન પોતે પકડી શકે એવી વાત છે. ઓલામાં તો એને મૂંઝવણ થાય કે જ્ઞાન સામાન્ય પકડાતું નથી, જ્ઞાનનું વેદન પકડાતું નથી, ઘરમાં જ્ઞાનનું વેદન છે પણ પકડાતું નથી, અમારે કરવું શું? તો જ્ઞાની બહુ બહુ તો એમ કે ભાઈ તું ઉપર વેદનમાં પીડે છો ક્યાંથી પકડાય, તું રાગના વેદનમાં પીડે છો ક્યાંથી જ્ઞાનનું વેદન તને પકડાય? તો અજ્ઞાની એમ કે બાપુ સાચી વાત તમારી, હું રાગના વેદનમાં પીડ્યો છું એ વાત, પણ હવે કરવું શું? મારે પીડ્યો છું એ વાત સાચી, હવે નીકળવું છે તો શું કરવું? પીડ્યો છું તો પીડ્યો છું, અનાદિથી પીડ્યો છું લ્યો, પણ હવે શું કરવું? પીડ્યો ન પીડ્યો તો નથી થવાનું, હું કરવું શું? તો કહું બોરે, આ જ્ઞાન અને આ જ્ઞેય બેનો કાંઈ લેવા દેવા નથી, બે વચ્ચે કાંઈ લેવા દેવા નથી. તદ્દન જ્ઞાન સ્વતંત્ર ને ભિન્ન છે, રાગ પણ ક્રોધાદિ પણ તદ્દન સ્વતંત્ર ને ભિન્ન છે. તને જ્યાં સુધી ભિન્નતા ન સમજાય તો તું તારા અવલોકનમાં તારી વ્યાપકતાને તપાસીજો, કેમ કે જ્ઞાન અનુભવનો વિષય છે, ક્રોધ પણ તારા અનુભવનો વિષય છે, રાગ પણ તારા અનુભવનો વિષય છે, બે ભાવ તારામાં છે, તારા ક્ષેત્રમાં છે. અહીં તો હજી ક્ષેત્રને ના પાડશે પછી શું, પણ એની વ્યાપકતા એકબીજામાં નથી. તો વ્યાપકતા નથી એનો અર્થ કે ક્ષેત્રમાં નથી, જા એમ કહેવું છે પછી શું? એક ન્યાય તારા ક્ષેત્રમાં હોવા છતાં એક ન્યાય એકબીજાના ક્ષેત્રમાં નથી શું? માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, જ્ઞાન ક્યાં રહેલું છે? પોતાને જાણન ક્રિયામાં રહેલું છે અને સારી રીતે રહેલું છે, આગુય નથી પાછું નથી, ચોક્કસપણે અવસ્થિત છે પોતાની જાણન ક્રિયામાં. તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિપણ હોવાને લીધે, જ્ઞાન અને જાણન ક્રિયા તો બે એક જ વસ્તુ છે, એક જ ભાવ છે, કાંઈ એમાં બેપણું છે અને નામ જ્ઞાન અને જાણન ક્રિયા લ્યો તો પણ કાંઈ બીજી જ નથી, એક જ વાત કહીએ છીએ જે છે તે. જ્ઞાન પણ પર્યાય જ છે, અહીંયા તો પર્યાય ના સ્વરૂપ જ્ઞાન, એને જ જ્ઞાન કહ્યું છે. જાણે તે જ્ઞાન, શું કહ્યું? જે જાણવાની ક્રિયા કરે તે જ્ઞાન, એમ લેવું છે અહીંયા તો. જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે, જ્ઞાન તો જ્ઞાનમાં જ છે, જાણન ક્રિયામાં છે એમ કહો કે જ્ઞાનમાં છે એમ કહો, જ્ઞાન જ્ઞાનમાં છે. તપાસવું હોય તો વ્યાપ્તિથી, વ્યાપ્તિથી તપાસવું, અનુભવની વ્યાપ્તિ પકડવી કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે કે જ્ઞાન જ્ઞેયમાં પણ વ્યાપે છે, અથવા જ્ઞેય પ્રતિબિંબિત થાય છે ત્યારે જ્ઞેય જ્ઞાનમાં વ્યાપે છે કે જ્ઞેય જ્ઞેયમાં વ્યાપે છે અને જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે. જ્ઞાનનો સ્વભાવ નિર્લેપ રહીને લેપાયા વિના પણ કોઈ પણ જ્ઞેયને જાણી લેવાનો છે, લેપાયા વિના ભિન્ન રહીને. ક્યાંય પણ જીભનો આપણે દ્રષ્ટાંત લઈએ છીએ કે જીભ હજાર સ્વાદ, હજાર વસ્તુનો સ્વાદ લઈએ, લુખી જ રહેવાની, કોઈ ચીજ ટકતી નથી, કોઈ સ્વાદ જીભ ઉપર ટકતો નથી, કેટલીક સેકન્ડોમાં તો એ સ્વાદ ખલાસ થઈ જાય છે. પછી જીભ એની કેટલા સ્વાદ લીધા, કેટલા વખત સુધી લીધા, હજારો વર્ષથી હજારો સ્વાદ ભલે લઈએ, જીભ ઉપર કોઈ સ્વાદ નથી ટકતો. સ્વાદ રહિત રહેવું એ સ્વાદેન્દ્રિયનો સ્વભાવ છે. શું સ્વાદ માનો સ્વભાવ છે, એક ન્યાયે કહીએ તો સ્વાદ રહિત રહીને સ્વાદવાનો સ્વભાવ છે એનો, એમ જાણવાનો સ્વભાવ છે કોઈ પણ જ્ઞે સાથે લેપાયા વિના નિર્લેપ રહીને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, ભલે આખા જગતને જાણે એમાં ગળદી નહીં થાય, હજાર ચીજને જાણી એટલે હવે જ્ઞાનમાં ભાર પડશે એવું નથી, કોઈ ભાર નહીં આવે, વજન નહીં પડે, લોકાલોકને જાણે કેવળ જ્ઞાન કાંઈ નહીં, કેમ કે નિર્લેપ્રિય છે, લેપાતું નથી જ્ઞાન. જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે, જ્ઞાન તો જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, તે ક્રોધાદિક ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં છે, એ સારી રીતે ક્રોધભાવ ક્રોધમાં રહેલો છે, ક્રોધભાવ જ્ઞાનમાં નથી, જ્ઞાનમાં કોઈ ક્રોધભાવ નથી, બંનેનો સ્વભાવ તદ્દન ભિન્ન છે. જીવના પરિણામ છે, જીવના પરિણામ, કેમ કે ઓલો તો ઇન્દ્રિયનું ગમ્ય છે જ નહીં, જે ક્રોધની પ્રકૃતિ કર્મ પ્રકૃતિ છે એ તો છદ્મસ્થને કાંઈ દેખાતી નથી, જણાતી નથી, એટલે એનો તો કંઈ ખબર નથી, પોતાના ભાવને સમજી શકે છે, કેમ કે ભાવનો અનુભવ થાય છે એટલે એને સમજી શકે છે, એમ છે. કોઈ અપેક્ષા એટલે શું છે કે જીવના ક્ષેત્રમાં જ્ઞાન પણ થાય છે અને જીવના ક્ષેત્રમાં ક્રોધ પણ થાય છે, અસંખ્ય પ્રદેશે બંને ભાવ થાય છે, કેમ કે એક ચારિત્ર ગુણની પર્યાય છે અને એક જ્ઞાન ગુણની પર્યાય છે, તો સર્વગુણની પર્યાય સર્વ પર્યાય કોને કહેવી, સર્વ પ્રદેશે થાય, હે, એ અપેક્ષા એક ક્ષેત્ર છે, હવે એક બીજામાં નથી, શું જ્ઞાનમાં ક્રોધ નથી, ક્રોધમાં જ્ઞાન નથી, તો જ્ઞાન એમ કહે છે કે મારા ખેતરમાં ક્રોધ નથી, શું જ્ઞાન કેમ એમ કહે છે કે જ્ઞાનમાં હું પણ આવે છે, જ્ઞાનમાં પોતે હું પણે મુખ્યપણે પોતે જ્ઞાનને પોતા સ્વરૂપે જાણે છે ભેદ જ્ઞાનના કાળમાં, અને ત્યારે એને ક્રોધાદિ ભાવ છે એ પરપણે જાણવો બને છે, અને એ પરપણે જે ક્રોધાદિ ભાવ જાણવો બને છે ત્યારે એ પરપણું કેટલું, તો કે બીજી વસ્તુ જેટલું, તો બીજી વસ્તુ તો એમ છે કે એક આધાર આધેય સંબંધ નથી, બંનેના પ્રદેશો જુદા છે, તો અહીંયા એમ લેવું તો કે લેને કોણ માને, તને વાંધો શું છે એમ લેવામાં, એમ લે, એમાં વાંધો શું કરવા પાડવો જોઈએ તારે, જો તારે સંબંધ છોડવો છે, જો આધાર આધેય સંબંધ અનાદિનો છે કે જેને લઈને સંસાર છે, એ સંસારનો નાશ કરવો છે, તો ક્ષેત્રથી ભિન્નતા લઈ લે, તને શું વાંધો છે એમાં, હવે તકલીફ શું છે, આપત્તિ શું છે, ભાવની વાત કરે છે, હા એવી જ ભિન્નતા છે, એમ કેવું છે કે જો એક વસ્તુને બીજી વસ્તુ કાંઈ કાંઈ સાથે સંબંધ નથી, તો જ્ઞાનને ક્રોધાદિને કોઈ આધાર આધે સંબંધ નથી, એટલે તે આધાર લીધો છે એ ખોટો છે, એમ કેવું છે. જ્ઞેયના આધારે જ્ઞાન છે, એવું પરના આધારે હું જીવું છું, આ તારી ભૂલ છે, આ મોટો ગોટાળો કર્યો તે, જે અનંત સંસારનું કારણ છે, તમામ અનિષ્ટનો, તમામ અપરાધનો, તમામ પ્રકારના વિભાવભાવનું મૂળ કારણ આ છે, તમામ મલિનતા ઉત્પન્ન થવાનું કારણ આ છે, તમામ દુઃખનું કારણ પણ આ જ છે, એમ લેવું છે. કેમ કે ભેળસેળ કરી તે ભાવથી ખોટી રીતે થતી નથી, દ્રવ્યથી તો થતી નથી, દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ આ બે ભાવ પણ મળતા નથી ક્યારે, ક્રોધ જ્ઞાન રૂપે થતો નથી, જ્ઞાન ક્રોધ રૂપે થતું નથી, અજ્ઞાનીને પણ અજ્ઞાની એને એમ જ અનુભવતો નથી. એને એમ કહે છે જેમ છે તેમ અનુભવ, કાંઈ કરવાનું નથી, ખોટું કર્યું છે એ મટાડવાનું છે, શું બીજું કાંઈ નથી. ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એટલે સારી રીતે ક્રોધ ક્રોધમાં રહેલો છે, તે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં છે. શું એ ક્રોધ ક્રોધથી અભિન્ન છે, જ્ઞાન જ્ઞાનથી અભિન્ન છે અને પરસ્પર એકબીજાથી સદંતર ભિન્ન છે. વ્યાપ્ય વ્યાપકતાથી જ વધારે સમજાય. વ્યાપ્ય વ્યાપક છે અનુભવમાં પોતાની વ્યાપ્તિને ગ્રહણ કરવાથી એ પ્રેક્ટિકલ સાઈડથી સમજાય છે. અને એમને એમ સમજવા માગે બુદ્ધિગોચરપણે કે આ આનાથી ભિન્ન છે, આનાથી ભિન્ન છે, એકનો આકુળિત સ્વભાવ છે, એકનો નિરાકુળ સ્વભાવ છે. પણ જો કે આકુળ નિરાકુળ તો એ પણ અનુભવવાનો જ વિષય છે આમ તો, પણ એક એના સ્વભાવ ભિન્નને વિચાર કરીને વિચારમાં લઈએ અને એના ભાવને અનુભવથી સમજવામાં લઈએ, બે પદ્ધતિમાં ફરક છે. શું એક તાર્કિક પદ્ધતિ છે, એક અનુભવ પદ્ધતિ છે. તો આ બધા ભાવોનો વિષય છે એ અનુભવ ગોચર થતા ભાવોનો વિષય છે. તો જે ભાવો અનુભવમાં આવી રહ્યા છે એને અનુભવીને જ સમજને, એમાં તર્કનો આધાર શું કરવા લઈએ છો, એમાં વિચારનો આધાર શું કરવા લઈએ છો, એમાં બીજા ન્યાયના આગમનો આધાર શું કરવા લઈએ છો. તારા અનુભવને પ્રયોગની કસોટીએ ચડાવી લે, અનુભવની કસોટીએ ચડાવી લે બંને વાતને. તને અનુભવમાં શું આવે છે એ નક્કી કર. તને જ્ઞાની ગુરુ કહે છે એમ અનુભવમાં આવે છે કે હજી બીજી રીતે અનુભવ થાય છે. જ્યાં સુધી શ્રી ગુરુ કહે છે એવો અનુભવ ન થાય ત્યાં સુધી પોતે ભૂલે છે એવું નક્કી કરીને ભૂલ શોધવાનો એ પ્રયત્ન કરે. નહીતર કોઈ એમ કે વળી આ અમે તો શેરડી ખાઈએ છીએ મજાની મીઠી મધુરી લાગે છે, આ કેરી ખાઈએ છીએ બહુ સરસ લાગે. તમે કહો છો કે કેરી કાંઈ સારી ન લાગે, ખરાબ એ નથી ને સારી નથી, પણ અમને સારી લાગે છે એનું શું કરવું? ઠીક, એમ તારા અનુભવમાં ભૂલ છે, શું તપાસ કરો. તારા અનુભવમાં તને ભૂલ થાય છે તો તપાસ કર. તું કેવો છો ને કોણ છો એ તું ભૂલો છો મૂળ તો. શું એ પુણ્ય પાપમાં અધિકારમાં આવે છે કે ભાઈ અજ્ઞાનપણે શું થાય છે કે જે પુણ્યની પ્રકૃતિ છે એ સારી લાગે છે જીવને. પુણ્યની પ્રકૃતિનો ઉદય આવે છે ત્યારે પૈસા મળે, ઈચ્છા પ્રમાણે બીજા પદાર્થો મળ્યા કરે, બધું જાણે બધું અનુકૂળ ચાલે છે એવું લાગ્યા કરે, અથવા તો ઈચ્છા કરતા વધારે અનુકૂળતાઓ ઊભી થવા માંડે. હું જીવને એમ લાગે આ બહુ સરસ લે, આ મને ગમ્યું, મને આ બધું ગમે છે ને ગમે છે એ બધું મને થયા કરે છે, મળ્યા કરે છે. એને પૂછે છે ભાઈ પણ તું છો કોણ એ તો નક્કી કર, તું કેવો છો ને તું કોણ છો. આજ આ તને બેભાનપણું વર્તે છે, તારા સ્વરૂપનું જ તને બેભાનપણું વર્તે છે. એટલે જે દુઃખના કારણો છે અને જે દુઃખમય છે અને જેને તારી સાથે કાંઈ લેવા દેવા નથી એ બધામાં તું બંધનમાં પડે છો, પરાધીનતામાં પડે છો. એ બધાને સારું કરીને કે ખરાબ કરીને તું તારી સ્વાધીનતાને ખોઈ બેસે છો અને તું પોતે જેલખાનામાં જા છો. પરાધીનતા સ્વાધીનતા, જેલમાં સ્વાધીનતા ક્યાંથી હોય, ત્યાં તો આપણે ખાવાનું. આવી પરિસ્થિતિ છે તારે. પણ એનું કારણ એ છે કે એને એવી કલ્પના કરી છે કે આ સારી છે, પુણ્ય સારું છે, પાપ સારું નથી, પુણ્ય સારું છે. પણ એ બંધન તો બે બંધન જ છે. બંધનમાં બેડી સોનાની હોય કે બેડી લોઢાની હોય, માણસને બાંધે છે એમ આ બાંધે છે તને, એનો તો નક્કી કર. એ જોયા વિના આ સારું છે એમ કરી લઈએ છો તો એ ભાન ભૂલીને કરે છે.
હમ
ત્યારે જ્ઞાનને તપાસવું કે કેરીનો રસ જ્ઞાનમાં આવ્યો કે નહીં, જ્ઞાનમાં એટલે મારામાં, જ્ઞાન પોતે છે, જ્ઞાન છે એટલે પોતે છે, તો મારામાં કેરીનો રસ આવ્યો કે નહીં આ તપાસ કરવી. જ્યારે મીઠો લાગે છે ત્યારે તો મારામાં આવ્યો એમ સમજી લે છે, સમજી લે છે એટલે અનુભવ કરી લે છે. ગુરુ ના પાડે છે, શ્રી ગુરુ કહે છે કે એવું નથી થતું ભાઈ, તારા આત્માના કોઈ પ્રદેશે કે તારા જ્ઞાનને એ પુદ્ગળ પરિણામ જેના છે એવો જે કેરીનો રસ એનો સ્પર્શ નથી, એનો સ્પર્શ જ નથી. ભિન્ન રહીને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, ભળીને મળીને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ જ નથી. જ્ઞાન લુખું છે, સ્વભાવથી નિર્લેપ અને લુખું છે. તપાસ કર, તપાસ તો તને બરાબર, તું જ્ઞાન, તારું જ્ઞાન તારા ચાલતા જ્ઞાનને તપાસશે જ્યારે, ત્યારે તને કાંઈ એમાં નહીં સમજાવવા જેવું નહીં રહે, કેમ કે તું પોતે જ છો. બીજાની વાત હોય તો કોઈ છુપાવી લે, ગોપવી લે. તેટલા પ્રતિબિંબિત થતા હોય કે મને એમ લાગતું હોય કે મારામાં આવે છે, કે મને મને અસર કરે છે, જ્ઞાનને કાંઈ અસર નથી, ખરેખર નથી, સ્વભાવથી એનું સ્વરૂપ જ છે, જ્ઞાનનું એ સ્વરૂપ છે. સ્વરૂપ છે એમ કયો કે સ્વભાવ છે એમ કયો, અહીંથી સ્વભાવનો પત્તો લાગે છે. કલ્પના છે, કલ્પના છે. હે, કલ્પના તો, કલ્પના એટલે જૂઠ, કલ્પના એટલે જૂઠ, બીજું કઈ નથી. કલ્પના એટલે મિથ્યા, કલ્પના એટલે જૂઠ, અને કલ્પનાનું ફળ દુઃખ. શું એટલે તત્વજ્ઞાનના અભ્યાસ કરનારને એમ કહેવામાં આવે છે કે ક્યાંય કલ્પના કરીશ નહીં, તો જે જેમ છે તે તેમ તું જાણજે, પણ ક્યાંય કલ્પના કરીને આગું પાછું જાણીશ નહીં એનું ફળ દુઃખ છે, કેમ કે ગ્રહિત મિથ્યા સિદ્ધું થઈ જશે. કલ્પના કરવાની ના છે, વસ્તુ વાસ્તવિકપણે જે સ્વરૂપે છે એની વાસ્તવિકતામાં આવીને એનું વાસ્તવિક સ્વરૂપ સમજીએ, જરા પણ આગી પાછી કલ્પના કરીશ નહીં. અને એ કલ્પના થાય છે એમાં દર્શનનો મુખ્યપણે પોતાનો ભાવ ભજવે છે, મુખ્ય કારણ એ છે. હવે કૌંસની અંદર જેટલી વાત કરી એને સ્પષ્ટ કરે છે કે જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર. જાણન ક્રિયા ઉપરથી જ્ઞાનને જાણ્યું, જાણન ક્રિયા ઉપરથી જ્ઞાનને જાણ્યું. ગુણને ગુણની પરિણતિથી ઓળખાય છે. ગુણ ક્યાંથી ઓળખાય? ગુણની પરિણતિથી ઓળખાય છે. આમાં લઈએ છીએ દીપચંદજી પંચસંગ્રહમાં પેલું પરમાત્મા પુરાણ છે, પુરાણ, આ પરમાત્માનું પુરાણ શરૂ કરે છે. શું હે? હા, બરાબર, પુરાણ બને નહીં, પરમાત્મા પુરાણ એ એકનું પ્રકરણ છે, પંચસંગ્રહનું એક ગ્રંથના છે નાનો, પાંચ ગ્રંથોનો સંગ્રહનું નામ પંચસંગ્રહ આપ્યું છે. પાંચ જુદી જુદી રચના છે એમની, જ્ઞાન દર્પણ પરમાત્મા પુરાણ એમ જુદી જુદી રચના છે એમની, પાંચ નાના નાના ગ્રંથની. એ પદ્યમાં છે, જ્ઞાન દર્પણ પદ્યમાં છે, એ તો અનુભવ પ્રકાશમાં એના પદો લીધા છે ને, એ બહુ સારા આધ્યાત્મિક પદો છે. હા, સૂક્ષ્મ જ્ઞાન છે સિદ્ધાંતનું. દીપચંદજીને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનું બહુ સૂક્ષ્મ જ્ઞાન છે. એક ગુણનું અનંત રૂપ છે, એક ગુણને અનંત ગુણનું રૂપ છે, અને એની જે પર્યાયો છે એ સંબંધમાં પણ એક એક પર્યાયને સમજાવવા માટે ઉપમા આપે છે. શું કે આ પર્યાય ક્ષત્રિય છે, આ પર્યાય વૈશ્ય છે, એ જ જે પર્યાય ક્ષત્રિય છે તે જ વૈશ્ય છે, તે જ શુદ્ર છે, તે જ બ્રાહ્મણ છે, તે જ રુદ્ધિધારક હોવાથી તે ઋષિ છે, તે જ મુનિ છે, તે જ યતિ છે, ત્યાગી છે, એમ બધા એના સ્વરૂપ બતાવે છે. એના ધર્મથી એના સ્વરૂપ બતાવે છે. આ બધા એના ધર્મ છે. એક એક ગુણની પર્યાયને આ બધા વિભિન્ન ધર્મો લેવા લે છે અને એનાથી એનું સ્વરૂપ બતાવે છે. પણ સિદ્ધાંત ઘણો સિદ્ધાંતિક વાતો કોઈ કોઈ જગ્યાએ તો સૂત્ર જેવી વાતો કીધી છે. જેમ કે ગુણ ગુણની પરિણતિથી ઓળખાય છે, ગુણ ગુણની પરિણતિ વિના ગુણ ઓળખાય નહીં. કેમ કે ગુણ તો નિર્વિકલ્પ નિરાકાર અને રૂપી છે, એની જે પરિણતિ થાય છે, પરિણામ થાય છે, ત્યાંથી પકડાય છે. કેમ કે આ જાણવાની ક્રિયા તો જ્ઞાન શું ચીજ છે ત્યાંથી પકડાય છે, સ્વભાવ ત્યાંથી પકડાઈ જાય છે. જાણન ક્રિયા ન હોય તો સ્વભાવ ન પકડાય. જ્ઞાન સ્વભાવ કેવો? કે જેવી નિર્લેપ જાણન ક્રિયા છે એવો જ્ઞાન માત્ર એનો સ્વભાવ છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જાણન ક્રિયાના આધારે જ્ઞાન જણાયું, જ્ઞાનન ક્રિયાના આધારથી જ્ઞાન જણાયું, માટે જાણન ક્રિયા આધાર અને જ્ઞાન તેનો આધેય એમ લીધો. પર્યાયના આધારે સ્વભાવ જણાણો એમ કે છે. સ્વભાવના આધારે પર્યાય જણાય નહીં, પર્યાયના આધારે સ્વભાવ જણાણો, પર્યાય દ્વારા જણાણો અને પર્યાયના આધારે જણાણો. સાધન પણ પર્યાય અને આધાર પણ પર્યાય એમ કે છે. આધાર એટલે અહીં અવલંબન નહીં. શું અવલંબન નહીં, ત્યાંથી પકડાણો એમ કેવું છે. તો એનો એનો આધાર પડ્યો એમ. શું નહીં એટલે જ્યાં વિધિનો વિષય છે ત્યાં પર્યાયનું પ્રકરણ ચાલે. કેમ કે વિધિ પોતે પર્યાય રૂપ છે ને, અહીંયા વિધિ સંવર છે. સંવર કઈ રીતે કરવો આ વિધિનો વિષય ચાલે છે. એટલે વિધિને લાગે વળગે છે ત્યાં ત્યાં તો પર્યાયનું જ પ્રકરણ ચાલવાનું. કેમ કે વિધિ પોતે પર્યાય રૂપ છે. અને જે રહસ્યવાળી વાત છે એ વિધિની જ છે. પદાર્થો આવો છે ને તેવો છે એ કહી દો તમે. દ્રવગુણ પર્યાયથી બંધારણ સમજો ત્યારે સ્વભાવ શું, વિભાવ શું, પદાર્થ શું, એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ શું, ઉત્પાદ વિધ્રુવ શું, ગુણગુણીપણ શું શું, અને દ્રવગુણ પર્યાય શું, એ બધું સમજાય. પણ એનો પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરવો, કેવી રીતે કરવો, એ વિધિનો વિષય છે. અને આ વિષય વધારે સૂક્ષ્મ હોવાથી અને એ વિધિથી પોતે અજાણ હોવાથી એ વિષયથી પોતે જ્યાં સુધી પારંગત થતો નથી, એ વિષયમાં પ્રવેશ વિધિમાં પ્રવેશ કરતો નથી, ત્યાં સુધી ભલે જાણવું ગમે એટલું થાય કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે એ વિષય ઉપર જરા વધારે ધ્યાન આપવાની જરૂર છે કે આમાં કઈ રીતે વિધિથી પ્રવેશ કરીને આગળ જવાય છે. તો અહીંયા એમ કહે છે કે વિધિનું પ્રસિદ્ધ નામ તો ભેદ જ્ઞાન છે. અને દિગંબર સંપ્રદાયમાં, દિગંબર સાહિત્યમાં ભેદ જ્ઞાન કોઈ અજાણ્યો શબ્દ નથી, બીજે નથી આ વાત. પણ જ્યાં સુધી દિગંબર સાહિત્યને અને દિગંબર સંપ્રદાયને લાગે વળગે છે ત્યાં સુધી આ શબ્દ કોઈ અજાણ્યો નથી. છતાં પણ એ વિધિરૂપ ભાવ કેવી રીતે છે એમાં અંધારું ઘણું છે. શું એ વિષય જરા એટલો સહેલો નથી, સૂક્ષ્મ પણ છે, અને એ કોઈ થિયરીનો વિષય નથી, પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. એટલે માણસ સમજવામાં પદ્ધતિ સમજવાની પદ્ધતિ છે એ પ્રેક્ટિકલ સાઈડની પદ્ધતિ નથી સમજવામાં, અનુભવ પદ્ધતિ નથી સમજવામાં, એટલે જે વિધિ અનુભવરૂપ છે એને સમજી નથી શકાતી. પછી જાણપૂણ જે રીતે કરે છે એ રીતે બધું થિયરિટિકલ સાઈડમાં લઈ જાય છે અને એ જ પદ્ધતિથી સમજે છે. હે, એટલે ક્ષોભસમ જ્ઞાનની અંદર જ એમને એમ ફાફા માર્યા કરે છે. શું બાકી કાંઈ એથી આગળ એ કક્ષા જે ઓળંગવી જોઈએ, વિચારની કક્ષા ઓળંગવી જોઈએ અને તત્વના વિચારથી મનનથી ચિંતનથી પણ એક ડગલું આગળ જવું જોઈએ. એ કઈ દિશામાં ને કેવી રીતે જવું આ એક મુદ્દો રહસ્યવાળો છે. એટલે એ જ્યાં સુધી પોતાને ન આવે હાથમાં ત્યાં સુધી કાર્યની સિદ્ધિ નથી. કેમકે વિધિ જ્યાં ભૂલવું ખોટી જ પડે છે, પછી તો અવિધિને જ વિધિ માની લે છે. એ બધું સમજવું એને જ્ઞાન માને છે, એ બધું સમજાયું એને જ્ઞાન માને છે અને એમાં દ્રઢતાને શ્રદ્ધા માને છે કે નિશ્ચય માને છે, પણ એથી કોઈ કામ થાય એવું નથી. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન આધેય અને જાનન ક્રિયા આધાર છે. જાનન ક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે. હવે જેને આધેય કહ્યું હતું એને જ આધાર કીધો. આધાર ને આધેય બે નથી, બે શબ્દો જુદા છે પણ એ જ આધાર છે ને એ જ ચીજ મળી છે. જેનો આધાર લીધો એનાથી જ આધેય છે ને આધેય છે એનાથી જ આધાર છે, બે કોઈ ચીજ નથી ત્યાં. કારણ કે જાણ અને જ્ઞાન જુદા નથી, બે એક જ છે. આ રીતે એમ સિદ્ધ થયું કે શું જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાનની વ્યાપ્તિ, જ્ઞાનનો જ્ઞાનાનુભવ, જ્ઞાનનું જ્ઞાનત્વ જ્ઞાનમાં જ છે. જ્ઞાનનું જ્ઞાનપણું સિવાય જ્ઞાન બીજે ક્યાંય નથી એમ કહેવું છે. એ રીતે પોતાને અન્ય દ્રવ્યો અને અન્ય ભાવથી નિરાલંબ નિરપેક્ષ પોતે જાણે ત્યારે એને ભિન્નતા થાય છે, ભેદ જ્ઞાન થાય છે, એ સમરનું કારણ છે. બિલકુલ જ્ઞાનથી નિરપેક્ષ પણ પકડાશે, એ સિવાય બીજો ઉપાય નથી. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શું આખા સમય સારમાં આત્માને જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર કહ્યું છે, એમાં સ્વરૂપ પણ કહેવું છે અને સ્વરૂપની વિધિ પણ કહેવી છે. બે શબ્દમાં તો બે વાત બાર અંગના સારની કહેવી છે. શું એ જ્ઞાન માત્રમાં આખો સમય સાર છે અને બાર અંગનો સાર છે એમ જ્ઞાન માત્ર કહીને આચાર્ય મહારાજે એમાં રહસ્ય બધું ભરી દીધું બે જ શબ્દની અંદર. બે શબ્દનો એક શબ્દ બનાવ્યો છે ખરેખર, જ્ઞાન માત્ર, એકનું જ્ઞાન બસ. પછી તો એમાં જ્ઞેયોના આકાર છે કે નહીં એ કલ્પના કરવાની જરૂર નથી, એનું તારે પ્રયોજન નથી. જ્ઞાનમાં જ્ઞાન છે એટલું જો બસ, જ્ઞાનમાં જ્ઞાન છે એટલો અનુભવ કર, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કર, વાત પૂરી થઈ ગઈ. જ્ઞેયાકારે હોય તો પણ એ જ્ઞાન છે, કઈ જ્ઞેય થોડું છે. તો પછી જ્ઞાનનો જ અનુભવ કરને, જ્ઞાન પણ એનો અનુભવ કરીને જ્ઞેય પણ શું કરવા અનુભવ કરે છો? જ્યારે જ્ઞેયાકારે થયેલું જ્ઞાન પણ જ્ઞેય નથી ને જ્ઞાન છે, તો જ્ઞાનનો જ્ઞાન પણ અનુભવ કર, જ્ઞાનનો જ્ઞેય પણ અનુભવ શું કરવા કરે છે? કેમ કે એ જ્ઞાન જ છે. અને એ રીતે જ્યારે ક્રોધાદી અને રાગાદી પર ભાવ પરપણે માત્ર જ્ઞેય પર જ્ઞેય પણ જ્યારે જ્ઞાનની અંદર નિશ્ચિત થાય છે ત્યારે જ્ઞાન સ્વપણે નિશ્ચિત થાય છે. કેમ કે સ્વને પર અપેક્ષિત છે. જ્ઞાનમાં સ્વપણું આવે તો જ એમાં પરપણું, એમાં પરપણું આવે એ સાચું પરપણું ત્યારે કે જ્ઞાનમાં સ્વપણું આવે ત્યારે? સાઇમલ્ટેનિયસ છે, એક સાથે મારા ફરતી નથી. શું તો ગુરુદેવ ભેદ જ્ઞાનના પ્રકરણમાં કહે છે, પરમાગમ સારમાં 733માં બોલ છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે એટલું નહીં, આ જ ભેદ જ્ઞાનની કળા છે. જ્ઞાનને સ્વપણે અનુભવવું તે જ ભેદ જ્ઞાનની કળા છે. ભેદ જ્ઞાનની કળા છે એમની, તે જ મોક્ષની કળા છે, તે જ સ્વસંવેદનની કળા છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. 733માં બોલ છે. હવે એક બીજી વાત વિચારવા જેવી છે કે જ્ઞાનમાં સ્વપણું છે ને સ્વપણાનો અનુભવ કરવો છે, કોઈ કલ્પના કરીને અનુભવ કરવો નથી. અને રાગાદી વિભાવો પરપે છે ને પરપણે એનો અનુભવ કરવો છે. શું કઈ એની પરની કલ્પના નથી કરવી કે આ પર છે એમ. શું તો એક વિચારવા જેવો જે કોઈ વિષય છે, થોડુંક પોતાના ચાલતા જ્ઞાનના પરિણમનને લક્ષમાં લઈને જે વિચાર, જે લક્ષમાં લેવા જેવો વિષય એ છે કે પોતે જ્ઞાનમાં સ્વપણું હોવા છતાં કેમ જ્ઞાનમાં સ્વપણું જોતો નથી, અથવા જેમ કોઈ ઉદ્દેશથી આપણે જોઈએ છીએ કે ભાઈ આમાં ફલાણા ભાઈ છે કે નહીં, તો 500 માણસમાં એ ભાઈને જોવા માટેનું જ્ઞાનમાં એક ઉદ્દેશ ઊભો થાય છે કે આ ભાઈ અહીંયા આવ્યા છે કે નહીં, આજે કે છે કે નથી, ઉપસ્થિતિ છે કે નહીં આજે. તો બધા દેખાવા છતાં બધા ગૌણ થઈ જશે. પ્રેક્ટિકલ સાઈડથી વિચાર કરજો કે અહીંયા આપણે 50 માણસ બેઠા છીએ, બહારથી એક ભાઈ આવ્યા કોઈને શોધવા માટે આવ્યા, તો ફલાણા ભાઈ અહીંયા છે કે નહીં, કદાચ અહીંયા હોય માટે જરાક તપાસ કરી લઈએ, એમનું કામ છે. એ 50 માણસને જોતી વખતે 50 ગૌણ કરીને એ ભાઈ છે કે નહીં એટલા ઉદ્દેશથી નજર કરશે. જે જોવાનો ઉદ્દેશ છે એની અંદર, એમ અહીંયા એક તો ઉદ્દેશ નક્કી કરશે કે મારે મને જોવો છે, હું મારું ભાન ભૂલ્યો છું, હું મને ગોતું છું, અને મારે મને ક્યાં ગોતવાનો છે. તો કે આચાર્ય દેવ કહે છે કે તું તારા જ્ઞાનમાં છો અને તારા જ્ઞાનમાં તું તને શોધ. તો કે પણ જ્ઞાનમાં તો ગળદી ઘણી છે, અનેક જ્ઞેયો જ્ઞાનમાં આવે છે. તો કે ભલે ને 150 માણસો આવે એનો કાંઈ વાંધો નહીં, તારો ઉદ્દેશ તને જોવાનો છે કે નહીં. શું જ્ઞાનમાં જ્ઞેયનું ઝળકવું અનિવાર્ય છે, એ તો અનિવાર્ય વસ્તુ છે, એને તું ટાળી નહીં શક. શું પણ તારો ઉદ્દેશ કોને જોવાનો છે? તને તારા જ્ઞાનમાં તને જોવાનો ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશથી તું તારા જ્ઞાનને ક્યારે જોવાનો પ્રયત્ન કરે છો? તારા અંતરમાં, તારા જ્ઞાનમાં, તારા જ્ઞાનના અંતરંગમાં હવે તું સ્વપણે તું જોતો ખરો? તું સ્વપણે તને ઉદ્દેશથી તો તારા જ્ઞાનને તું જો. તો ગુરુદેવ કહે છે કે સ્વપણે જોવાતું જ્ઞાન, સ્વપણે દેખાતું જ્ઞાન, સ્વપણે અનુભવાતું જ્ઞાન એ જ આત્મા છે. તારે આત્માને ક્યાંય બીજે ગોતવાની જરૂર નથી, એ જ આત્મા છે તારો. એ જ્ઞાનાનુભૂતિ તે જ આત્માનુભૂતિ છે, આત્માનુભૂતિ છે તે જ જ્ઞાનાનુભૂતિ છે. એમાં આત્મા આ સિવાય બીજી કોઈ આત્મા નામની ચીજ છે ને કોઈ બીજો હાવ પણ આમાં નથી. આટલું વિધિની અપેક્ષાએ સહેલું, સરળ અને સુગમ કરેલું આ તત્વ છે. આટલી જ વાત છે. કર્યો કોયડો કોડીનો નહીં, અને નહીંતર મોટો હાવ તા લાગે. શું કે આ તે કેમ થતું હશે? આ કાંઈ ચમત્કારિક વાત છે, આ કાંઈ સમજાય એવી વાત નથી એમ લાગે. બાકી વાતમાં બીજું કાંઈ નથી, ભલે કોઈ લાંબી ચોડી વાત એટલા માટે નથી કે આમાં બે ચીજ નથી. બે ચીજ હોય તો એની ઘણી વાતો થાય, એક જ ચીજ છે, એકની જ વાત છે, એમાં બીજી લાંબી શું વાત હોય. નય ચક્રમાં કહ્યું ને, થોડું મરજી લીધું, કે તચ્છ અન્વેષણ કાળે યુક્તિ મગ્ગેણ, શું યુક્તિ માર્ગથી તો અન્વેષણ કાળમાં સમજીએ છીએ, એમાં ઘણી લાંબચોડી વાત થાય. નું આરાહણ સમજે, આરાધના સમયે કાંઈ નથી, કેમ કે આરાધના સમયે તો જ્ઞાન પોતે જ, આત્મા પોતે જ પ્રત્યક્ષ છે, ત્યાં પોતે જ પ્રત્યક્ષ છે. પછી એના તર્ક વિતર્ક શું ને એની લાંબી વાત શું, લાંબો વિચાર શું એનો, એ તો પ્રત્યક્ષ જ છે, અનુભવ ગોચર જે છે. અને અત્યંત પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે. સવારે થોડી પુરુષાર્થની ચર્ચા ચાલી હતી, વિકલ્પ આવ્યો હતો પણ વળી વાત ન થઈ. એ જે પુરુષાર્થનું પ્રકરણ છે એમાં પ્રત્યક્ષતાનો મુદ્દો મુખ્ય છે. જેટલું જ્ઞાન પ્રત્યક્ષ સ્વરૂપને જેટલી તારતમ્યતાથી પ્રત્યક્ષ કરે તેટલો વીર્યનો ઉછાળો આવે, એટલો પુરુષાર્થનો ઉછાળો આવે. દાખલા તરીકે લઈએ કે કોઈ માણસને કોઈ પ્રસંગ સાંભળે એમાં તાદ્રશ્યતા કરે તો અસર આવી જાય એના પરિણામ ઉપર. શું જેમ કે કોઈ ઝઘડો થયો હોય અને કોઈ અપમાન, તો અત્યારે અપમાન કરતો એમ તાદ્રશ્ય ચિતાર લઈએ પ્રત્યક્ષ જેવો, ભૂતકાળની વાત અત્યારે પ્રત્યક્ષ કરી લઈએ ભાવમાં તો રોવા માંડી જાય તરત, આંસુ આવી જાય વાત કરતા કરતા એને, કેમ કે એકદમ ભાવાકાર પણ પરિણમી જાય છે. એમ આત્મા પોતે જે પ્રત્યક્ષ, સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે, સહજ પ્રત્યક્ષ એનું સ્વરૂપ જ છે, એ અનંત પ્રત્યક્ષ છે, સહજ અનંત પ્રત્યક્ષ છે અને અત્યંત પ્રત્યક્ષ છે. પોતે જ એટલો બધો પ્રત્યક્ષ છે કે જેટલી તારતમ્યતાથી પોતાની પ્રત્યક્ષતાનો પોતે અનુભવ કરે છે એટલું જોર આવે છે એની અંદર, હા એટલી ઉગ્રતા બધી. એ ઉગ્રતા કહો એ જ પુરુષાર્થ છે, એ ઉગ્રતા કહો એ જ આરાધના છે. અને એ જ અંદરમાં જેટલું સંચિત વિભાવપણાની યોગ્યતા છે એ બધાને બાળી નાખે છે, દ્રવથી કર્મ કર્મને બાળે છે એમ કહો, ભાવથી ખલાસ કરે છે. એટલે યોગ્યતામાં રહેલી જે સંચિત ગડબડ બધી અનંત કાળથી એ કાટ મૂળમાંથી ઉખાડે છે, આ ચીજ. પછી એ અવસ્થા ચોથા ગુણ સ્થાનની હોય તો પણ ત્યાં એ કાર્ય થાય છે, એટલા માટે એ જીવો એકાલતારી થઈ જાય છે, કામ ઘણું ઊંડા ઊંડે જઈને કરે છે, તળિયે જઈને કરે છે, એટલે એ કામ ત્યાં પણ થાય છે. પણ એ બહુ સીધા ગણિતનો વિષય નથી એટલે ન સમજાય. જ્ઞાનને સ્વપણે અવલોકવાનો પ્રયત્ન કરવો, જ્ઞાનને સ્વપણે ન અવલોકી શકે તો વ્યાપ્તિથી ભિન્નતા કરવી, વ્યાપ્તિથી ભિન્નતા કરતા જો જ્ઞાન એકલું છે, એકનું જ્ઞાનમાં જ્ઞાન એકલું છે એમ જ્યાં પોતાના ચાલતા જ્ઞાનને પકડી શકશે પ્રેક્ટિકલ સાઈડથી તો એનું વેદન આવિર્ભૂત થશે, તિરોભૂત છે માટે પકડાતું નથી, ધુમાડામાં લાપસીનું તપેલું દેખાતું નથી, લાકડા ભીના છે, છાણા લાકડા ભીના છે, નીચે વળગેવું છે એના ધુમાડામાં તપેલું દેખાતું નથી, પણ તપેલું કાંઈ નવું લાવવાનું નથી, તો છે જ મૂકેલું જ છે લાપસીનું આંધણ. એમ જ્ઞાનનું વેદન તિરોભૂત છે, એ તિરોભૂત છે, એ આવિર્ભૂત થશે, તિરોભૂત છે. જો વેદનનો નાશ થાય તો જ્ઞાનનો નાશ થાય, કેમ કે તેનું સ્વરૂપ છે, એનો ત્યાગ થઈ શકતો નથી, નાશ થઈ શકતો નથી, ત્યાગ કરવો હોય તો થઈ શકતો નથી, તો વસ્તુનો ત્યાગ થઈ જાય, વસ્તુ શૂન્ય થઈ જાય, એ તો બની શકતું નથી. અને જો વેદન પકડાય તો વેદનની અંદર કોઈ પરોક્ષપણું કોઈ ઇન્દ્રિય મનની જરૂર પડતી નથી, એ પોતે જ પ્રત્યક્ષ નો અંશ છે. અંશ હાથમાં આવ્યો કે અંશી હાથમાં આવી ગયો? અંશ આવે એને અંશી ન આવે એ વસ્તુ સ્થિતિ નથી. પ્રેક્ટિકલ સાઈડમાં તો ફડાક દઈને અંશ ઉપરથી અંશી પકડાઈ જાય છે, એટલે અનંત પ્રત્યક્ષ નો પત્તો લાગે છે ત્યાંથી. બસ એ અનંત પ્રત્યક્ષ ઉપર જેટલો પ્રત્યક્ષતાથી જાય, પ્રત્યક્ષ ઉપર જેટલો પ્રત્યક્ષતાથી જાય એટલો ઉછાળો આવે અંદરથી, કેમ કે પોતે અનંત વીર્યનો પિંડ છે. બહારથી લાવવું પડતું નથી, જોર કઈ બહારથી લાવવું પડતું નથી કે કોઈને ઉછળેવું પડતું નથી, એ તો સામર્થ્ય ભર્યું છે અનંતનું. નિયમસારમાં એક વિષય ચાલ્યો છે 11-12 ગાથામાં, નાના જે ભેદો લીધા છે ને આપણે લઈએ છીએ સ્વાધ્યાયમાં એનો આધાર. આઠ ભેદો લીધા છે, પછી આ 9મી વાત કરી છે. અગિયાર 12 ગાથા સાથે છે. વળી વિશેષ એક, ઉક્ત એટલે ઉપર કહેલા જ્ઞાનોમાં, એટલે મતિ શ્રુત અવધિ મનોપર્યવને કેવળ એ સુજ્ઞાનના ભેદ, ત્રણ કુજ્ઞાનના ભેદ, આઠ ભેદને, આઠ ભેદે જ્ઞાન લીધું. ઉક્ત જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ છે તે નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. આ 9મું જે પરમ પરિણામિક ભાવે સ્થિત રહેલું પરમ તત્વમાં જે સ્થિત છે એ નિજ જ્ઞાન છે, એ સાક્ષાત મોક્ષનું મૂળ છે. તે સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી, હું પણ કરવા યોગ્ય બીજું કાંઈ નથી, હું પ્રત્યક્ષ. આના ઉપર ગુરુદેવ શ્રીનું પ્રવચન બહુ સારું આવેલું છે. આટલો જે ટુકડો અહીંયા પીડ્યો છે 11-12 ગાથાની ટીકાનો, એના ઉપર પ્રત્યક્ષતાનો વિષય ચાલી ગયો છે. બહુ સારો ચાલ્યો છે કે આ સહજ જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે, અને એવી જ મોક્ષનું મૂળ છે, એ જ અવલંબન અને આધારભૂત તત્વ છે, એનો આધાર મળે છે જ્ઞાનને. હા, પછી 15મી ગાથામાં ચાલી છે, આમાંથી ચાલી છે સહજ જ્ઞાન, સહજ દર્શન, એમાંથી સહજ પાકી આખા દ્રવ્યની સહજ પરિણતિ લઈ લીધી છે. જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી, આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, આમ સિદ્ધ થયું. આ જેમ થિયરિટિકલી સિદ્ધ થયું, હવે એ વાત ભેદ જ્ઞાનના પ્રયોગમાં પ્રેક્ટિકલી લેવી છે કે પોતાની જાણન ક્રિયા ચાલતી અનુભવમાં આવતી ક્રિયા છે. જ્ઞાન જ્ઞાનમાં છે કે જ્ઞાન જ્ઞાનથી બહાર પણ છે ને જ્ઞાનમાં છે, બેમાં છે? જ્ઞાન જ્ઞાનમાં નથી એમ તો કહી શકાય એવું નથી. તકલીફ એ છે કે જ્ઞાન જ્ઞાનમાં છે ને જ્ઞાન બહાર જાય છે કે નહીં? જ્ઞાન બહાર જતું, જ્ઞાન જ્ઞાનમાં જ રહે છે હંમેશા, અને જ્ઞાન જ્ઞાનમાં રહેશે એ તારી જાણન ક્રિયા ઉપરથી તું તારા અનુભવને તપાસીને નક્કી કર. અનુભવથી નક્કી કર, અનુભવ પદ્ધતિથી નક્કી કર, માત્ર વિચારીને નક્કી કર એમ નહીં. એટલી વાત છે, એને ભેદ જ્ઞાનનો પ્રયોગ કહે છે. વિશેષ